એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એક એવા પુસ્તકની ચર્ચા કરવાના છીએ જેણે દુનિયાભરમાં ખરેખર હલચલ મચાવી દીધી છે. થોમસ પિકોટીનું કેપિટલ એન્ડ આઈડિયોલોજી.
નમસ્કાર.
આ પુસ્તક આર્થિક અસમાનતાના મૂળિયા અને તેને ટકાવી રાખતી જે વિચારધારાઓ છે તેની સદીઓ લાંબી કહાણી કહે છે.
બિલકુલ. અને આ વિષય આજે એટલા માટે પણ ખાસ મહત્વનો છે કારણ કે આપણે ચારે બાજુ જોઈએ છીએ ને કે અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ સતત વધી રહી છે, એવું નથી લાગતું?
હા, એ તો દેખીતું છે. અને તેના રાજકીય અને સામાજિક પડઘા પણ આપણે અનુભવી રહ્યા છીએ.
ચોક્કસ. પિકેટીનો મુખ્ય મુદ્દો એમ કહી શકાય એ છે કે આ અસમાનતા કંઈ એમ જ નથી આવી ગઈ. તે બજાર કે ટેકનોલોજીનું કોઈ આપોઆપ પરિણામ નથી, પણ સમાજ તરીકે આપણે જે નિર્ણયો લઈએ છીએ, જે વિચારોને શું કહેવાય અપનાવીએ છીએ, તેનું સીધું પરિણામ છે.
એટલે કે એક રીતે આપણે જેવી દુનિયા બનાવીએ છીએ તેવી બને છે.
બરાબર એ જ.
તો વાત શરૂ કરીએ લેખકથી. થોમસ પિકેટી કોણ છે? આમ તો ઘણા લોકો એમને ઓળખે છે, પણ
હા, પણ ટૂંકમાં કહીએ તો તેઓ ફ્રાન્સના ખૂબ જાણીતા અર્થશાસ્ત્રી છે. પેરિસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પ્રોફેસર છે અને સંપત્તિ અને આવકની અસમાનતાનો જે અભ્યાસ છે એમાં એમનું નામ દુનિયાના ટોચના નિષ્ણાતોમાં લેવાય છે.
એમનું અગાઉનું પુસ્તક પેલું કેપિટલ ઇન ધ 21st સેન્ચુરી, એ તો ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું.
હા, એણે ખરેખર દુનિયાભરમાં ધ્યાન ખેંચ્યું હતું. અને પિકેટીની ખાસ વાત એમની સંશોધન પદ્ધતિ છે. મને લાગે છે એ માત્ર આજના આંકડા નથી જોતા, પણ સદીઓ જૂના ઐતિહાસિક દસ્તાવેજો જુએ છે, ખાસ કરીને ટેક્સ રેકોર્ડ્સ, વારસાગત મિલકતની નોંધો, આ બધું.
એટલે ખાલી આંકડાની રમત નથી, ઇતિહાસ પણ છે.
બિલકુલ. ઇતિહાસ અને અર્થશાસ્ત્રનો સમન્વય છે. તેઓ જુએ છે કે અલગ અલગ સમયે અલગ અલગ સમાજોમાં સંપત્તિ કેવી રીતે વહેંચાયેલી હતી અને વધુ મહત્વનું, એ વહેંચણીને યોગ્ય ઠેરવવા માટે કેવા કાયદા હતા, કેવા નિયમો હતા અને કેવી કેવી માન્યતાઓ પ્રચલિત હતી, કે અસમાનતા પાછળ આર્થિક પરિબળો જેટલા જ, કદાચ એનાથી પણ વધુ, રાજકીય નિર્ણયો અને પ્રચલિત માન્યતાઓ એટલે કે વિચારધારા જવાબદાર છે. આર્થિક નિયતિવાદથી આગળ જાય છે આ પુસ્તક.
રસપ્રદ. તો જો એક લીટીમાં કહેવું હોય તો પુસ્તકનો મુખ્ય સંદેશ શું ગણાય?
મુખ્ય સંદેશ એ છે કે આર્થિક અસમાનતા એ કોઈ કુદરતી નિયમ નથી, તે અનિવાર્ય નથી. તમે ઇતિહાસ જુઓ તો દરેક સમાજે પોતાની જરૂરિયાત મુજબ અસમાનતાનું એક માળખું બનાવ્યું છે અને એને ટકાવી રાખવા માટે એને યોગ્ય ઠેરવતી વાર્તાઓ ઘડી છે.
વાર્તાઓ?
હા, વાર્તાઓ, જે આપણને સમજાવે કે શા માટે અમુક લોકો પાસે વધુ હોવું જોઈએ અને અમુક પાસે ઓછું. આ વાર્તાઓ જ વિચારધારા છે. પિકેટી કહે છે કે જો આપણે આ સમજી લઈએ તો આપણને ખ્યાલ આવે કે વર્તમાન અસમાનતા પણ બદલી શકાય છે.
એટલે કે પુસ્તકનો કિલ્યવર્તી પ્રશ્ન એ છે કે સમાજ આટલી બધી અસમાનતાને સ્વીકારવા માટે પોતાની જાતને કેવી રીતે મનાવે છે, કેવી રીતે યોગ્ય ઠેરવે છે.
બરાબર. પિકેટી આને અસમાનતા શાસન પ્રણાલી એટલે કે ઇનઇક્વાલિટી રિજીમ કહે છે. દરેક સમાજ આવી એક સિસ્ટમ બનાવે છે, એમાં ચોક્કસ કાયદા હોય, સંસ્થાઓ હોય અને સૌથી મુખ્ય એવી માન્યતાઓ હોય જે આખી વ્યવસ્થાને શું કહેવાય કાયદેસરતા બક્ષે.
અને આ માન્યતાઓ બદલાતી રહે છે, ખરું ને?
ચોક્કસ. ક્યારેક ધર્મના નામે યોગ્ય ઠેરવાય, ક્યારેક કુળ કે વંશના નામે, ક્યારેક વળી બજારની કાર્યક્ષમતા કે મેરિટના નામે. કારણો બદલાય છે, પણ અસમાનતાને યોગ્ય ઠેરવવાની જરૂરિયાત કાયમ રહે છે, નહીં તો આખું માળખું તૂટી પડે.
સમજાઈ ગયું. અને આ પુસ્તક આપણને સમયમાં ક્યાંથી ક્યાં સુધી લઈ જાય છે? આખી યાત્રા કેવી છે?
એક લાંબી, બહુ લાંબી ઐતિહાસિક સફર છે. પ્રાચીન ખેતી પ્રધાન સમાજોથી શરૂ થાય છે, પછી મધ્યયુગીન યુરોપ, ગુલામી પ્રથા, વસાહતવાદ, ઔદ્યોગિક ક્રાંતિ, 20મી સદીના સમાજવાદ અને કલ્યાણ રાજ્યો, છેક આજના વૈશ્વિકરણ અને નિયોલિબરલિઝમ સુધી પહોંચે છે.
બાપરે, ઘણો વિશાળ ફલક છે.
હા, ખૂબ જ. પીકેટી મુખ્યત્વે ત્રણ પ્રકારની શાસન પ્રણાલીઓનું વિશ્લેષણ કરે છે. એક તો પેલું ત્રિપક્ષીય સમાજ, પાદરી, યોદ્ધા અને શ્રમિકવાળો, પછી માલિકી પ્રધાન સમાજ, જ્યાં મિલકતના અધિકાર સર્વોપરી બન્યા, અને ત્રીજું સામાજિક લોકશાહી સમાજ, જેમણે 20મી સદીમાં અસમાનતા ઘટાડવાનો પ્રયાસ કર્યો.
અને આ બધું બતાવીને એમનો અંતિમ હેતુ શું છે?
અંતિમ હેતુ એ છે કે આ ઇતિહાસમાંથી આપણે શું શીખી શકીએ, શું આપણે વધુ સમાન અને
સહભાગી સમાજ બનાવી શકીએ,
અને જો હા તો તેના માટે શું કરવું જોઈએ, એ દિશામાં ચર્ચા જગાવવાનો પ્રયાસ છે.
ચાલો તો હવે પુસ્તકના કેટલાક મુખ્ય ભાગોમાં થોડું ઊંડાણપૂર્વક ઉતરીએ. શરૂઆત થાય છે ઇતિહાસમાં ડોક્યું કરીને, ખાસ કરીને ત્રિપક્ષીય સમાજોથી. આ શું હતું જરા વિસ્તારથી સમજાવશો?
હા, આ એ સમાજ વ્યવસ્થા હતી જે મધ્યયુગીન યુરોપ અને દુનિયાના બીજા ઘણા ભાગોમાં પણ પ્રચલિત હતી. આમાં સમાજ મુખ્યત્વે ત્રણ કાર્યાત્મક વર્ગોમાં વહેંચાયેલો હતો. એક વર્ગ હતો જે પ્રાર્થના કરે, એટલે કે ધર્મગુરુઓ, પાદરીઓ. બીજો વર્ગ હતો જે લડે, એટલે કે રાજાઓ, ઉમરાવો, યોદ્ધાઓ. અને ત્રીજો વર્ગ હતો જે કામ કરે, ખેડૂતો, કારીગરો, સામાન્ય લોકો. આ વ્યવસ્થામાં જમીન અને સત્તા જેવી મુખ્ય વસ્તુઓ મુઠ્ઠીભર લોકોના હાથમાં હતી. અસમાનતા ખૂબ જ વધારે હતી.
અને આટલી મોટી અસમાનતા લોકોએ સ્વીકારી લીધી? પીકેટી અહીં વિચારધારાની ભૂમિકા પર ભાર મૂકે છે, ખરું ને? કેવી રીતે?
બિલકુલ, અહીં ધર્મ અને પરંપરાનો બહુ મોટો આધાર લેવાયો. એવું ઠસાવવામાં આવ્યું કે આ તો ઈશ્વરે બનાવેલી વ્યવસ્થા છે, દરેક વર્ગનું કામ નિશ્ચિત છે, અને તેમાં ફેરફાર કરવો એ યોગ્ય નથી, શક્ય પણ નથી.
આજે સમાજનો વંશવેલો હતો એને કુદરતી અને પવિત્ર ગણવામાં આવ્યો,
એટલે કે એક વૈચારિક વાજબીપણું ઊભું કરાયું.
હા, અને એ એટલું શક્તિશાળી હતું કે સદીઓ સુધી કરોડો લોકોએ પોતાની ગરીબી અને જે ઉચ્ચ વર્ગના વિશેષાધિકારો હતા તેને સ્વીકારી લીધા. આ બતાવે છે કે અસમાનતા ટકાવી રાખવા માટે માત્ર સૈન્ય શક્તિ કે કાયદો જ પૂરતો નથી, પણ લોકોના મનમાં એ વ્યવસ્થા યોગ્ય છે એવી માન્યતાનું માળખું બનાવવું કેટલું જરૂરી છે. ઇતિહાસમાં થોડા આગળ વધીએ, પુસ્તક ગુલામી અને વસાહતી સમાજોની પણ વાત કરે છે. આ તો અસમાનતાના કદાચ સૌથી ભયાનક સ્વરૂપો હતા.
ચોક્કસ, અહીં તો અસમાનતા માત્ર આર્થિક નહોતી, એ તો માનવીય ગરિમાનો જ સવાલ હતો. તમે જુઓ, યુરોપિયન સત્તાઓ અને અમેરિકાના જે ગુલામ માલિક રાજ્યો હતા, એમણે કાયદા અને વિચારધારાનું એક એવું જાળું રચ્યું જેણે કરોડો લોકોની સંપત્તિ, એમના શ્રમ અને એમના જીવન પર લગભગ સંપૂર્ણ માલિકી સ્થાપી દીધી.
અને આને પણ યોગ્ય ઠેરવવામાં આવ્યું કઈ રીતે?
હા, આ શોષણને યોગ્ય ઠેરવવા માટે માલિકી પ્રધાન વિચારધારા, એટલે કે પ્રોપ્રિએટેરિયન આઇડિયોલોજીનો વિકાસ થયો. આ વિચારધારાનો મૂળ મંત્ર શું હતો? કે વ્યક્તિગત મિલકતનો અધિકાર સર્વોપરી છે, લગભગ પવિત્ર ગણાય, સમાજ કે નૈતિકતા કરતાં પણ ઉપર. આ વિચારે ગુલામી અને વસાહતી શોષણને એક પ્રકારનું વૈચારિક સમર્થન આપ્યું.
એટલે પહેલા ધર્મ અને કુળના આધારે અસમાનતા યોગ્ય ઠેરવાય, પછી આવ્યું મિલકતનું નિરપેક્ષ અધિકાર. આ બદલાવ કઈ રીતે આવ્યો? પુસ્તક મહાન પરિવર્તનની વાત કરે છે, એ આજ છે?
હા, લગભગ 18મી-19મી સદીમાં ફ્રેન્ચ ક્રાંતિ જેવી મોટી ઘટનાઓ બની, રાજાશાહી અને સામંતશાહીનો અંત આવ્યો, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા જેવા નારા લાગ્યા, પેલી જૂની ત્રિપક્ષીય વ્યવસ્થા તૂટી.
અને એની જગ્યાએ શું આવ્યું?
એની જગ્યાએ આવ્યા માલિકી પ્રધાન સમાજો. હવે કાયદાની નજરમાં બધા સમાન ગણાયા સિદ્ધાંતમાં, પણ વાસ્તવિકતામાં મિલકતનો જે અધિકાર હતો એ કેન્દ્રમાં આવી ગયો. જેની પાસે વધુ મિલકત તે વધુ શક્તિશાળી. પીકેટી આંકડા સાથે બતાવે છે કે ઔપચારિક રીતે ભવ્ય ઉમરાવશાહી ગઈ, પણ સંપત્તિનું કેન્દ્રીકરણ એટલું બધું વધી ગયું કે 19મી અને 20મી સદીની શરૂઆતમાં યુરોપ અને અમેરિકામાં અસમાનતા પહેલા કરતાં પણ વધુ વિકટ બની ગઈ હતી.
ખરેખર, એટલે ક્રાંતિ પછી પણ અસમાનતા વધી?
હા, નવા સ્વરૂપે. પણ પછી 20મી સદીમાં કંઈક અલગ થયું. અચાનક અસમાનતા ઘટવા લાગી, જેને પીકેટી ગ્રેટ કમ્પ્રેશન, મહાન સંકોચન કહે છે. આ લગભગ 1914 થી 1980 સુધીનો સમયગાળો હતો. આ કેવી રીતે થયું? શું બજાર આપોઆપ સુધરી ગયું? ના ના, પીકેટી બહુ સ્પષ્ટ છે આ બાબતે. આ કોઈ બજારનો ચમત્કાર નહોતો. આ ઘટાડો હકીકતમાં બે વિશ્વયુદ્ધો, રશિયન ક્રાંતિ અને 1930ની જે ભયંકર મહામંદી આવી એવા મોટા આઘાતો પછી લેવાયેલા સભાન રાજકીય નિર્ણયોનું પરિણામ હતો.
કેવા નિર્ણયો?
સરકારોએ પ્રગતિશીલ કરવેરા દાખલ કર્યા, એટલે કે જેમની આવક વધુ એમનો ટેક્સનો દર પણ ઊંચો. શિક્ષણ અને આરોગ્ય જેવી જાહેર સેવાઓનો ખૂબ વિસ્તાર કર્યો. મજૂર સંગઠનોને મજબૂત કર્યા. આ બધા પગલાંથી સંપત્તિનું થોડું પુનર્વિતરણ થયું અને એક મોટો મધ્યમ વર્ગ ઊભો થયો.
પણ પીકેટી આને અધૂરી સમાનતા કહે છે. શા માટે અધૂરી?
બે મુખ્ય કારણો છે. પહેલું, આ ફેરફારોએ મિલકતના જે મૂળભૂત માળખા હતા તેને બહુ પડકાર્યા નહીં. સંપત્તિની માલિકી હજુ પણ પ્રમાણમાં થોડા લોકોના હાથમાં જ કેન્દ્રિત રહી. અને બીજું, આજે સુધારા થયા એ મોટે ભાગે રાષ્ટ્ર રાજ્યની સરહદોની અંદર જ સીમિત રહ્યા,
એટલે કે દેશ પૂરતા જ.
હા, અને જ્યારે 1980 પછી વૈશ્વિકરણ વધ્યું, જ્યારે મૂડી કેપિટલ દેશોની સરહદો બહુ સરળતાથી ઓળંગવા લાગી, ત્યારે રાષ્ટ્રીય સરકારો માટે આ સામાજિક મોડલ ટકાવી રાખવું મુશ્કેલ બની ગયું.
અને આ જ આપણને પુસ્તકના પાંચમા ભાગ પર લાવે છે, એટલે કે 1980 પછી અસમાનતાનું પુનરાગમન, આપણા આજના યુગની વાત.
બરાબર. 1980 પછી એક નવી વિચારધારા જેને નિયો લિબરલ કહેવાય છે તેનો પ્રભાવ ખૂબ વધ્યો. આ વિચારધારાએ શું કહ્યું કે બજારને મુક્ત છોડી દો, સરકારી નિયંત્રણો ઓછા કરો, ટેક્સ ઘટાડો, ખાસ કરીને ધનિકો અને કોર્પોરેશન્સ માટે, અને બધું આપોઆપ સારું થઈ જશે.
અને પરિણામ?
પરિણામ પીકેટી આંકડાઓ દ્વારા સ્પષ્ટપણે બતાવે છે કે આ રાજકીય પસંદગીઓનું પરિણામ એ આવ્યું કે લગભગ તમામ વિકસિત અને વિકાસશીલ દેશોમાં અસમાનતા ફરીથી અને ખૂબ ઝડપથી વધવા લાગી. સંપત્તિ ટોચના 1% અને ખાસ કરીને 0.1% લોકોના હાથમાં અભૂતપૂર્વ રીતે કેન્દ્રિત થતી ગઈ.
અને આને પણ યોગ્ય ઠેરવવામાં આવ્યું હશે કોઈક રીતે.
હા, બિલકુલ. આ બધું બજારની કાર્યક્ષમતા અને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવાની જરૂરિયાતના નામે યોગ્ય ઠેરવવામાં આવ્યું. ફરી પાછી એક નવી વિચારધારા, નવું વાજબીપણું.
આ તો ખરેખર નિરાશાજનક ચિત્ર લાગે છે. શું પીકેટી કોઈ ઉકેલ સૂચવે છે? પુસ્તકનો છેલ્લો ભાગ સહભાગી સમાજવાદ, પાર્ટિસિપેટરી સોશિયલિઝમ માટેના તત્વોની વાત કરે છે. આ શું છે? શું આ કોઈ આશા આપે છે?
હા, પીકેટી માત્ર સમસ્યાનું નિદાન નથી કરતા પણ સારવાર પણ સૂચવવાનો પ્રયાસ કરે છે. તેઓ વર્તમાન વ્યવસ્થાથી આગળ વધીને એક વધુ સમાન અને વધુ લોકશાહી સમાજ કેવો હોઈ શકે તેનું એક વિઝન રજૂ કરે છે. તેઓ જાણે છે કે આ વિચારો ઘણા ક્રાંતિકારી લાગી શકે છે.
જેવા કે
ખૂબ ઊંચી સંપત્તિ પર વાર્ષિક પ્રગતિશીલ વેરો, જેને અંગ્રેજીમાં પ્રોગ્રેસિવ એન્યુઅલ વેલ્થ ટેક્સ કહે છે, અને એ કેટલો? 90% સુધી પણ જઈ શકે.
90% વાર્ષિક સંપત્તિ વેરો?
હા. પછી વારસાગત સંપત્તિ પર નિયંત્રણ, જેથી પેઢી દર પેઢી અસમાનતા આપોઆપ વધતી ન રહે. કંપનીઓમાં કામદારોની વધુ ભાગીદારી, નફામાં પણ અને નિર્ણયો લેવામાં પણ, જેને તેઓ સામાજિક માલિકી, સોશિયલ ઓનરશિપ અને સહનિર્ણય કોડિટર્મિનેશન જેવી બાબતો સાથે જોડે છે.
પણ 90% સંપત્તિ વેરો? આવી વાત સાંભળીને પહેલો વિચાર એ આવે કે આનાથી તો બધી મૂડી દેશ બહાર જતી રહેશે, લોકો પોતાનો પૈસો બીજે લઈ જશે. શું પીકેટી આનો જવાબ આપે છે?
હા, પીકેટી આ દલીલોથી પૂરેપૂરા વાકેફ છે, અને તેઓ કહે છે કે એટલા માટે જ આવા મોટા પગલાં કોઈ એક દેશ એકલા હાથે નથી લેવાના. તેના માટે મજબૂત આંતરરાષ્ટ્રીય સહકાર અને સંધિઓની જરૂર પડશે. વૈશ્વિક સ્તરે સંકલનની જરૂર છે.
એટલે આંતરરાષ્ટ્રીય સહમતિ બનાવવી પડશે.
બરાબર. બીજું, તેમનો ધ્યેય મૂડીવાદને ખતમ કરવાનો નથી એવું તે સ્પષ્ટ કરે છે, પણ તેને વધુ લોકશાહી અને વધુ સમાન બનાવવાનો છે. તેઓ માને છે કે બજાર વ્યવસ્થા રહી શકે છે, પણ તેની સાથે સંપત્તિ અને આર્થિક શક્તિનો મૂળભૂત પુનર્વિતરણ થવું જોઈએ. આને જ તેઓ સહભાગી સમાજવાદ કહે છે, જ્યાં આર્થિક નિર્ણયોમાં પણ સામાન્ય માણસનો, કામદારનો અવાજ સંભળાય.
સમજાઈ ગયું. આખા પુસ્તક અને આપણી આ ચર્ચામાંથી કયા મુખ્ય વિચારો કે સંદેશાઓ આપણે ખાસ યાદ રાખવા જોઈએ? જો હું શરૂ કરું તો મારા મતે પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો એ જ છે કે અસમાનતા એ આપણા પોતાના નિર્ણયો અને માન્યતાઓનું પરિણામ છે, એ કુદરતી કે અનિવાર્ય નથી. આ જાણવું જ એક મોટી વાત છે. એ આશા આપે છે કે જો આપણે ઈચ્છીએ તો તેને બદલી શકીએ છીએ.
ચોક્કસ. અને એનાથી જોડાયેલો બીજો મુખ્ય વિચાર છે મિલકતની ભૂમિકા. પિકેટી આપણને યાદ કરાવે છે કે મિલકત એ કોઈ કુદરતી વસ્તુ નથી, પણ સમાજે બનાવેલો એક સામાજિક સંબંધ છે, એક નિયમ છે. કોણ શું ધરાવી શકે, કેવી રીતે ધરાવી શકે, વારસો કેવી રીતે મળે, આ બધા નિયમો ઇતિહાસમાં સતત બદલાતા રહ્યા છે.
એટલે કે
આજે પણ આપણે આ નિયમો પર પુનર્વિચાર કરી શકીએ છીએ, જેથી કે વધુ લોકોના હિતમાં હોય. પિકેટી ભારપૂર્વક કહે છે કે માત્ર આવક વહેંચવાથી લાંબો ફરક નહીં પડે, પણ સંપત્તિના માળખાને, માલિકીના સંબંધોને બદલવાની જરૂર છે, તો જ સાચી સમાનતા તરફ જઈ શકાય.
ત્રીજો મુદ્દો જે મને મહત્વનો લાગ્યો એ છે શિક્ષણ અને મેરિટ, એટલે કે યોગ્યતાનો, જેની આપણા દેશમાં, ભારતમાં પણ ઘણી ચર્ચા થાય છે. પિકેટી કહે છે કે માત્ર શિક્ષણનો ફેલાવો કરવાથી અસમાનતા દૂર નહીં થાય જો સંપત્તિનું કેન્દ્રીકરણ ખૂબ જ વધારે હોય.
કેમ કે
ત્યારે ધનિક લોકો પોતાના બાળકો માટે શ્રેષ્ઠ શિક્ષણ, શ્રેષ્ઠ તકો બધું જ ખરીદી લે છે, અને ગરીબ કે મધ્યમ વર્ગના બાળકો પાછળ રહી જાય છે. આ જે મેરિટોક્રેસીનો વિચાર છે કે સફળતા ફક્ત વ્યક્તિની યોગ્યતા અને મહેનતથી જ મળે છે, તેના પર પિકેટી ગંભીર પ્રશ્નાર્થ ઉભો કરે છે. વારસો, સામાજિક પૃષ્ઠભૂમિ, ઓળખાણ અને નસીબનો ફાળો આપણે ઘણીવાર નજરઅંદાજ કરી દઈએ છીએ.
સાચી વાત છે. ચોથો મુદ્દો જે આપણે પહેલા પણ સ્પર્શ કર્યો તે છે રાષ્ટ્ર રાજ્યની મર્યાદાઓ અને આંતરરાષ્ટ્રીય સહકારની જરૂરિયાત. 20મી સદીના જે કલ્યાણ રાજ્યો હતા એ રાષ્ટ્રીય સ્તરે ઘણા સફળ થયા, પણ વૈશ્વિક મૂડીના પ્રવાહ સામે ટકી ન શક્યા. આજે જો અસમાનતા, ટેક્સ ચોરી કે પછી પર્યાવરણ જેવી વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરવો હોય તો દેશોએ સાથે મળીને કામ કરવું જ પડશે, ખાસ કરીને ટેક્સેશન અને નાણાકીય નિયમન બાબતે. એકલો દેશ જાજુ નહીં કરી શકે.
અને પાંચમો, જે મને ખૂબ જ રસપ્રદ વાગ્યો, તે છે લોકશાહીનો વ્યાપ વધારવાનો વિચાર. લોકશાહી એટલે ખાલી 5 વર્ષે એકવાર વોટ આપવો એટલું જ નહીં,
હા,
પણ કંપનીઓના બોર્ડરૂમમાં, રોકાણના નિર્ણયોમાં, કામ કરવાની જગ્યાએ, આ બધી જગ્યાએ પણ કામદારો અને સમાજનો અવાજ સંભળાવવો જોઈએ. આર્થિક ક્ષેત્રનું પણ લોકશાહીકરણ થવું જોઈએ.
બરાબર. અને આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે સીધા અસર કરે, જે આપણને વિચારતા કરી દે. જેમ કે પહેલું અને મુખ્ય વાક્ય, અસમાનતા આર્થિક કે તકનીકી નથી, તે વૈચારિક અને રાજકીય છે. આ એક વાક્યમાં આખા પુસ્તકનો સાર આવી જાય છે. તે આપણને, સમાજને જવાબદારી લેવા પ્રેરે છે.
બીજું એક વાક્ય છે, દરેક સમાજે તેની અસમાનતાઓને ન્યાયી ઘેરવવી જ પડે છે. જો તેના કારણો ન મળે તો સમગ્ર રાજકીય અને સામાજિક માળખું પડી ભાંગવાનો ભય રહે છે. આ બતાવે છે કે વિચારધારા, એટલે કે પ્રચલિત માન્યતાઓ અને વાર્તાઓ, એ સમાજને ટકાવી રાખવા માટે કેટલી જરૂરી છે, ભલે તે સમાજ ગમે તેટલો અસમાન કેમ ન હોય.
અને મિલકત વિશે પેલું વાક્ય, મિલકત એ કુદરતી અધિકાર નથી પણ સામાજિક સંબંધ છે. આ વિચાર જ આપણને મિલકતના જે હાલના નિયમો છે તેના પર સવાલ ઉઠાવવાની અને તેને બદલવાની શક્યતા જોવાની હિંમત આપે છે કે આ કોઈ પથ્થર પર લખાયેલી લકીર નથી.
અને આજના રાજકારણને સમજવા માટે પેલું વાક્ય ખરેખર આંખ ઉગાડનારું છે. આપણે બહુભદ્ર રાજકીય પ્રણાલીનો ઉદ્ભવ જોઈ રહ્યા છીએ, જેમાં ઉચ્ચ શિક્ષિત બ્રાહ્મણ ડાબેરીઓ અને ઉચ્ચ સંપત્તિ ધરાવતા વ્યાપારી જમણેરીઓ છે, જે બંનેએ નીચલા વર્ગોને પાછળ છોડી દીધા છે.
હા, આ બહુ રસપ્રદ વિશ્લેષણ છે. બ્રાહ્મણ ડાબેરી એટલે ભણેલા ગણેલા ઉચ્ચ વર્ગના લોકો, જેઓ ડાબેરી કે ઉદારમતવાદી વિચારો ધરાવે છે પણ કદાચ સામાન્ય માણસની સમસ્યાઓથી દૂર છે. અને વ્યાપારી જમણેરી એટલે પરંપરાગત ધનિક વર્ગ, જે જમણેરી પક્ષોને ટેકો આપે છે. પિકેટીનું કહેવું છે કે આ બંને ભદ્ર જૂથોએ પોતપોતાની રીતે સામાન્ય શ્રમજીવી વર્ગના હિતોની અવગણના કરી છે.
અને આને કારણે કદાચ ઘણા લોકો રાજકારણથી વિમુખ થઈ ગયા છે અને નવા પ્રકારના નેતાઓ તરફ આકર્ષાયા છે.
હા, આજના રાજકીય ધ્રુવીકરણ અને લોકપ્રિયતાવાદના ઉદયને સમજવા માટે આ વિચાર એક ચાવી પૂરી પાડી શકે છે.
તો આ બધી ઊંડી વાતો થઈ, પણ આ પુસ્તકના વિચારો આપણા રોજિંદા જીવનમાં એક સામાન્ય નાગરિક તરીકે કેવી રીતે ઉપયોગી થઈ શકે?
મને લાગે છે કે ઘણી રીતે. પહેલું તો તે આપણને વધુ જાગૃત અને શું કહેવાય, વિવેચક નાગરિક બનાવે છે, જ્યારે આપણે ટેક્સ વિશે, સરકારી નીતિઓ વિશે કે અર્થતંત્ર વિશે ચર્ચાઓ સાંભળીએ ત્યારે આપણે થોડું ઊંડાણપૂર્વક વિચારી શકીએ. આપણે સમજી શકીએ કે કઈ દલીલો માત્ર કોઈ ચોક્કસ જૂથના હિતમાં છે અને કઈ વાસ્તવિક મુદ્દાઓ છે.
એટલે કે બજારનું દબાણ છે કે આ તો વૈશ્વિકરણને કારણે છે, એવું સાંભળીએ ત્યારે આપણે પૂછી શકીએ કે શું આ ખરેખર અનિવાર્ય છે કે પછી આ કોઈ ચોક્કસ રાજકીય અને વૈચારિક પસંદગીનું પરિણામ છે.
બરાબર. બીજું, આજના રાજકારણને સમજવામાં મદદ મળે છે. પેલું બ્રાહ્મણ ડાબેરી વિરુદ્ધ વ્યાપારી જમણેરી વાળું વિશ્લેષણ આપણને સમજાવે છે કે શા માટે પરંપરાગત રાજકીય પક્ષો કદાચ નબળા પડી રહ્યા છે અને શા માટે નવા પ્રકારના નેતાઓ કે આંદોલનો લોકોને આકર્ષી રહ્યા છે. ત્રીજું, તે આપણને મેરિટ અને સફળતા વિશે ફરીથી વિચારવા પ્રેરે છે. આપણે જે લોકોને સફળ જોઈએ છીએ તેમની સફળતા પાછળ શું ફક્ત તેમની આવડત અને મહેનત જ છે કે પછી તેમને વારસાગત સંપત્તિ, સારા સંપર્કો, યોગ્ય સમયે મળેલી તક કે પછી નસીબનો પણ ફાયદો મળ્યો છે? આ વિચાર કદાચ આપણને થોડા વધુ સહાનુભૂતિશીલ બનાવી શકે છે.
અને છેલ્લે, ભલે પિકેટીના સૂચનો બહુ આમૂલ લાગે, ક્રાંતિકારી લાગે, પણ તે આપણને એ વિચારવાની હિંમત તો આપે જ છે કે વર્તમાન પરિસ્થિતિ જ અંતિમ નથી. એક અલગ પ્રકારનો વધુ સમાન સમાજ શક્ય છે. ઇતિહાસ પોતે જ પરિવર્તનનો સૌથી મોટો પુરાવો છે, ખરું ને?
ચોક્કસ.
આ પુસ્તક એ દિશામાં વિચારવા માટે, વાતચીત શરૂ કરવા માટે એક નક્કર આધાર પૂરો પાડે છે.
મારા માટે આ ચર્ચામાંથી શીખવા જેવી મુખ્ય વાત એ છે કે અસમાનતાને ઘટાડવી એ માત્ર કોઈ નૈતિક ફરજ નથી, પણ એ સમાજના લાંબા ગાળાના સ્થાયિત્વ અને સાચા વિકાસ માટે પણ જરૂરી છે. અને એના માટે રાજકીય ઈચ્છાશક્તિ અને આપણા જેવા નાગરિકોની જાગૃતિ બંને અનિવાર્ય છે. પિકેટીનું કામ આપણને એ દિશામાં વિચારવા અને કદાચ કંઈક કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
અને મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે આપણે જે દુનિયામાં રહીએ છીએ, જે વ્યવસ્થાઓ આપણી આસપાસ છે, તેને આપણે પ્રશ્ન પૂછતા રહેવું જોઈએ. જે વસ્તુ આપણને કુદરતી લાગે છે, અનિવાર્ય લાગે છે, તે ખરેખર કોના દ્વારા અને શા માટે બનાવાય છે? આ પુસ્તક આવા સવાલો પૂછવાની હિંમત આપે છે અને એ પણ યાદ અપાવે છે કે ઇતિહાસ હજુ પૂરો નથી થયો. આપણે હજુ પણ ભવિષ્યને આકાર આપી શકીએ છીએ. પ્રશ્ન એ છે કે શું આપણે વધુ ન્યાયી અને સહભાગી સમાજ બનાવવા માટે તૈયાર છીએ? આ પ્રશ્ન પિકેટી આપણા સૌ માટે છોડી જાય છે.
એકદમ સાચી વાત, વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.